સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી દશમને દિવસે સાંજને સમયે સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ફોટા ઉપર દક્ષિણાદી મુખારવિંદે બિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણા મનની વૃત્તિઓને, આપણી ઇન્દ્રિયોને ભગવાનની મૂર્તિની અંદર પૂર્વી એકાગ્ર કરીએ અને આપણા મનને ચિત્તને તમામ વ્યવહાર કાર્યોમાંથી નિવૃત્ત કરીને એ દરબાર ગઢની અંદર વાસુદેવના નારાયણના ઓરડાની સામે ભગવાન ઓટા ઉપર બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, શ્વેત ચાદર ઓઢેલી છે અને માથે થોડી પાગ બાંધી છે, એવું સુંદર મનોહર ભગવાનનું સ્વરૂપ એનું સ્મરણ કરી એકાગ્ર ચિત્ત કરી ભગવાનના શ્રીમુખે નીકળતા જે વચનો છે એનું રસપાન કરવા મનને આતુર કરીએ. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને એ ભણે છે. વાલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના સ્વરૂપનું અનેક પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર, ભગવાને એક વખત એમ પ્રશ્ન કર્યો કે અમે આ ધરા ઉપર ન આવ્યા હોય તો કેવી સ્થિતિ થાય, ત્યારે ગોપાળાનંદ સ્વામી એનો ઉત્તર કર્યો કે હે પ્રભુ, આપ જો આજ્ઞા કરો ને તો આપની સામર્થ્ય, આપનો પ્રતાપ એવો છે અમારા ઉપર, આપની કૃપા અમારા ઉપર એવી છે કે આજે અમે આ બ્રહ્માંડને રોટલીની ઉપર, તવા ઉપર જેમ રોટલી ઉલટ પાલટ કરીએ એવી અમે શક્તિ અમે આપની કૃપાથી અમને પ્રાપ્ત છે. અને એવી રીતે જેમની સમજણની દ્રઢતા હતી એ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને એક બહુ સુંદર ઉપાસનાને લગતો પ્રશ્ન પૂછ્યો છે. અને ઉપાસનાને લગતો પ્રશ્ન કેવો, તો જે કેટલાક શાસ્ત્રોની અંદર શાસ્ત્રવિદો એવી વાત કરતા હોય છે કે ભગવાન તો આકાર વિનાના છે અથવા નિરાકાર છે. મેં કીધું એ પ્રમાણે શાસ્ત્રોની અંદર અનેક પ્રકારે ભગવાનનું વર્ણન કરેલું છે. ક્યાંય ભગવાનને તેજોમય પણ વર્ણન કરેલું છે અને ક્યાંય ભગવાનને સાકાર સ્વરૂપે પણ વર્ણન કરેલું છે. પણ જે નિરાકારવાદને જે અપનાવીને બેઠા છે, જે માનીને બેઠા છે, એવા વેદાંતીઓ એવી શ્રુતિઓનો આશ્રય લે છે અને એ સહજ સ્વભાવ છે કે માણસને પોતાની વાતને સિદ્ધ કરવા માટે એને અનુરૂપ જે દ્રષ્ટાંતો મળતા હોય એ દ્રષ્ટાંતોને પસંદ કરે, પછી એની સાથે બીજા પણ દ્રષ્ટાંતો અને બીજી પણ વાતો સિદ્ધાંતોની ત્યાં નિરૂપણ કર્યું હોય તો એની અવગણના કરે. એટલે એ રીતે આવા જે વેદાંતી છે, અગાઉના વચનામૃતની અંદર મહારાજે આ વાત ઉપર પણ એક પ્રકાશ નાખીને કીધું, આને તાજા જ્ઞાની કીધા. મહારાજે વચનામૃતની અંદર શબ્દ વાપર્યો તાજા જ્ઞાની, કે જે પુરાણત્વ, જે વેદાંત અને જે એકેશ્વરવાદ ને અહમ બ્રહ્માસ્મી આદિ જે સિદ્ધાંતો છે એનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યજી જેવા પણ એવા સમર્થ મહાપુરુષો પણ જયારે ભગવાનની સ્તુતિ અને ભગવાનના સાકાર સ્વરૂપનું વર્ણનના સ્તોત્ર બનાવતા હોય ત્યારે આ તાજા જ્ઞાનીઓ એને જે માત્ર મુખપાઠ કરીને, એટલે ગોખીને અમુક શ્રુતિઓને, અમુક શ્લોકોને, અમુક વાક્યોને ગોખીને પોતાની વાતને પ્રતિપાદન કરવા માટે જયારે સમાજને અને સત્સંગને અથવા તો માનવ જાતિને અંદર જયારે ખોટી વાતની પ્રસ્તુતિ કરતા હોય તો એનાથી સાવધાન કરવા માટે ભગવાને આ દિવ્ય ચરિત્ર કર્યું છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. પહેલા ભક્તો, આપણા શાસ્ત્રોમાં જેમ શ્રુતિની અંદર શ્વેતાતો ઉપનિષદની અંદર એક શ્લોક આવે છે, અપાણી પાદો જવનો ગ્રહિતા પશ્યત્ય ચક્ષુ સ ન શ્રુત્રો કર્ણ સા વેવિતસ્વ ન ચ તસ્યાતિ વેત તહમ ગ્રહમ પુરુષ પુરાણમ. આવી શ્રુતિ શ્વેતા શ્વેતરૂપ ઉપનિષદની અંદર આવે છે. હવે આ શ્રુતિની અંદર એનો અર્થ એવો લખ્યો છે, એનો ભાવ એવો છે કે ભગવાનને હાથ નથી, ભગવાનને છતાં પણ ભગવાન દ્વારા શક્તિ કરવાની, પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, ભગવાન પાસે પગ નથી પરંતુ એ વ્યાપક હોવાને લીધે સૌથી વધારે વિશાલ ગતિશીલ છે, ભગવાનને ભલે આંખો નથી પણ તે બધું જુએ છે ને બધું જાણે છે, ભગવાનને કાન નથી તો પણ એ બધું સાંભળે છે, અંતઃકરણ નથી પણ સમગ્ર જગત સૃષ્ટિ વિશ્વ બ્રહ્માંડને એ ભગવાન જાણે છે. એટલે પરમાત્માને કોઈ પૂર્ણ જાણતું નથી, પણ ભગવાન છે એ સર્વથી શ્રેષ્ઠ, શાશ્વત અને સૌથી સંપૂર્ણ માણસ કહેવામાં આવ્યા છે. હવે શ્રુતિની અંદર બે વાત આવી. આ શ્રુતિની અંદર તમે જુઓ તો એક બાજુ એમ લખ્યું કે ભગવાનને હાથ નથી છતાં પણ ભગવાન શક્તિમાન છે, ભગવાનને પગ નથી છતાં પણ ભગવાન ગતિશીલ છે, ભગવાનને આંખો નથી ભગવાન છતાં પણ બધું જુએ છે, બધાના દ્રષ્ટા છે, ભગવાનને કાન નથી પણ ભગવાનને સર્વ જ્ઞાન છે, સર્વ જાણે છે, સાંભળે છે, અંતકરણ નથી પણ આખું જગત એને ભગવાનને, એ ભગવાન બધાને જ એને પોતાના અંતકરણની અંદર ભગવાન ધારે છે. અને પરંતુ ભગવાન છે તેને કોઈ સંપૂર્ણ જાણતું નથી. એ ભગવાન કેવા છે કે એમને સંપૂર્ણ કોઈ જાણતું નથી, અને તે શાશ્વત છે, શ્રેષ્ઠ છે અને સૌથી સંપૂર્ણ માણસ કહેવામાં આવે છે. સંપૂર્ણ માણસ તો આમાં ભગવાનને આકૃતિ પણ બતાવી અને નિરાકાર પણ બતાવ્યા. હવે આમાંથી અડધું વાક્ય પ્રસિદ્ધ કરીને એ પોતાની વાત શ્રુતિની અવહેલના લઈને, શ્રુતિની અથો લઈને પોતાની વાત પ્રગટ કરવા, એવા શ્રુતિઓનો આશ્રય લઈને જ્યારે વાત કરતા હોય ત્યારે ગોપાળાન સ્વામી અહીંયા આગળ કીધું કે શ્રુતિઓનો એવો આશ્રય લઈને ભણે છે અને ભગવાનને નિરાકાર, ભગવાનને આકાર નથી એવું પ્રતિપાદન કરે છે. અને મહારાજ બીજો પક્ષ બતાવે, ગોપાળાન સ્વામીએ પ્રશ્નની અંદર બીજો પક્ષ મૂક્યો કે કેટલાક નારદ, શુક, સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરે છે. કેટલાક આવા વિદ્વાનો છે કે એવા આવા ભગવાનના એકાંતિક ભક્તો છે જે ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, જેમ એમાં પણ શ્રુતિ વાક્ય છે, યે એષો અંતરી દિત્યમ હિરણ્યમ પુરુષો દશમત હિરણ્યમ સમસુ હિરણ્યમ કેશ, જે ભગવાનના હિરણ્યમયના જે કેશ વગેરે છે તેમના સ્વરૂપનું અહીંયા વર્ણન કરતી એવી શ્રુતિઓનો પણ એમાં પાઠ શાસ્ત્રોની અંદર કરેલો છે. હવે આ બે વાક્ય શાસ્ત્રો સંમત છે તો આમાંથી બેમાં સાચા કોણ? વેદાંતી સાચા, જે ભગવાનને નિરાકાર કહે છે, કે ભગવાનના નારદ સંકાદિક જેવા, ઉદ્ધવજી જેવા ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા, એમની વાત સાચી? કારણ કે બંને શાસ્ત્રોનું મત આપે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાને અતિ કરુણા કરીને એનો ઉત્તર સમજાવ્યો. શ્રીજી મહારાજ બોલ્યા, જે પુરુષોત્તમ નારાયણ છે તે તો સદા સાકાર જ છે. ભગવાને પહેલું તો વાક્યનું સમાધાન કર્યું પ્રશ્નનું કે ભગવાન નિરાકાર છે કે સાકાર, ત્યારે બંને શ્રુતિ વાક્યોનું મહારાજ અહીંયા આગળ સમર્થન કરીને એનું મહારાજ સમન્વય કરે છે. પણ મહારાજે પહેલી શંકાને દૂર કરી, મહારાજ પહેલા એમ બોલ્યા કે ભગવાન તો સદા સાકાર જ છે, એટલે મનમાંથી બીજી બધી શંકાઓને આપણે દૂર કરીએ. ભગવાનનું સ્વરૂપ સાકાર છે અને મહાતેજોમય મૂર્તિ છે. એ સાકાર સ્વરૂપ કેવું છે તો અતિ તેજોમય છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. ભલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર ભગવાનનું નિરવ્યયપણું અને સઅવ્યયપણું આ બંને કોટીના સ્વરૂપ બતાવ્યા છે. આ વસ્તુને આપણે બહુ થોડુંક ગહન આમ લાગે સમજવાની અંદર, પણ જો એને સરળ ભાષાની અંદર મહારાજના વચનામૃતના શબ્દોની અંદર આપણે સમજવા પ્રયત્ન કરીએ તો આ સિદ્ધાંતને આપણે બહુ સુંદર રીતે સમજી શકશું. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાન તો સદા સાકાર છે અને કેવા છે તો તેજોમય છે, અને તેજોમય કેવા તો અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો ભગવાન મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. એટલે સમગ્ર તેજનું કારણ, તેજને ધારણ કરનાર એવા પરમાત્મા સાકાર સ્વરૂપે છે, અને સાકાર સ્વરૂપે એવા રહેલા ભગવાન એમનું તેજ જે આ સમગ્ર બ્રહ્મ જે છે, જે સમગ્ર જગતને ધારણ કરે છે, આ બ્રહ્મ છે એ સમગ્ર જગતને જે ધારણ કરે છે એ પણ ભગવાન, એ બ્રહ્મ તેજ વતે કરીને એ પોતે ભગવાન ધારણ કરે છે. એટલે ભગવાનનું સર્વોપરીપણું અને સાકારપણું બંને અહીંયા પર મહારાજે સિદ્ધ કર્યું. મહારાજ અહીંયા આગળ બંને વાતનું પ્રતિપાદન કર્યું કે ભગવાન સર્વોપરી છે, સર્વત્ર જે સંપૂર્ણ પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ. મહારાજે ખાલી બ્રહ્મ શબ્દ ન વાપર્યો, મહારાજે કેવળ અક્ષર શબ્દ ન વાપર્યો, પણ મહારાજે અહીંયા શબ્દ વાપર્યો સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ. સર્વત્ર પૂર્ણ એટલે કે આ તમામને ધારણ કરતું, સમગ્ર ચર અચર જે જગત સૃષ્ટિ બ્રહ્માંડ અને બ્રહ્માંડો એનું જેને થકી અમે ધારણ કરીએ છીએ એવું ભગવાનનું મૂર્તિમાન પુરુષોત્તમ ભગવાન એ પોતાના સચ્ચિદાનંદ તેજોમય જે રૂપ છે એના દ્વારા એ સમગ્ર અચર અચર સમગ્ર સૃષ્ટિ એને ભગવાન ધારણ કરે છે. તો એ ધારણ કરનારું જે તેજ છે, એ બ્રહ્મ જે છે સ્વરૂપ, એની અંદર પણ મહારાજે જે મેં કીધું એમ નિરવ્યયપણું અને સઅવ્યયપણુંના બે ભેદ, બે કોટી સ્વરૂપો એ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેમાં તો એક ભગવાનનું જે તેજ છે, એ ભગવાનનું જે પ્રકાશ છે, એ નિરવ્યયપણું ભગવાનનું જે તેજ છે, એ તેજનું કારણ, એ આશ્રયરૂપ જે ભગવાન, એ સઅવ્યયપણું થયું. એટલે ભગવાનનું જે મૂર્તિ સ્વરૂપ છે એ સઅવ્ય, અવ્ય એટલે શરીર નાંગો, તો સઅવ્યયપણું એવું જે પરમાત્માનું જે સ્વરૂપ છે એ તેજને આશ્રયરૂપ છે, અથવા તો તેજને સ્થાન ધારણ કરવાનું એ શરીર, એ શરીરરૂપી જે ભગવાનનું જે શરીર છે એ શરીર એ તેજને ધારણ કરે, અથવા તો એ તેજનું કારણ છે, અને એ તેજ જે છે એ નિરવ્ય રૂપ થઈને એ સમગ્ર અંતર્યામીપણે કરીને સર્વત્ર વ્યાપ થઈને રહ્યું છે. આવું સુંદર મહારાજે અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યું. અને બીજું મહારાજે સ્વરૂપ બતાવ્યું કે બીજું ભગવાનનું બે પ્રકારના સ્વરૂપ છે. શરીર ધારણની અંદર પણ ભગવાનના બે પ્રકારના સ્વરૂપ બતાવ્યા. એક ભગવાનના માયિક સ્વરૂપ, જે ભગવાન જયારે અવતાર વગેરે લીલા ધારણ કરતા હોય, જયારે ભગવાન અનેક પ્રકારના પોતાના કર્મને કાર્યને સિદ્ધ કરવા માટે ત્યારે અનેક પ્રકારે અષ્ટ પ્રકારના અવતારો આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. એ પ્રકારે જયારે મહારાજનું જે શરીર એ જે જયારે ધારણ કરતા હોય ત્યારે એ દિવ્ય માયિક હોવા છતાં પણ દિવ્ય શાસ્ત્રોએ સંબોધન કર્યું છે, પણ એવું એક શરીર છે. અને બીજું અમાયિક અવયવો વાળા એમ બે કોટી આપણા શ્રુતિઓની અંદર શાસ્ત્રોની અંદર કહી છે. તો ભગવાનના સ્વરૂપની અંદર મહારાજે સાકારપણું બતાવ્યું, સર્વોપરિપણપણું બતાવ્યું, અને મહારાજે અંતર્યામી એવું નિરવ્યપણું ભગવાનનું જે સ્વરૂપ અને ભગવાનનું જે સાક્ષાત સ્વરૂપ જે આ તેજને ધારણ કરી રહેલું છે એવું ભગવાનનું સાકાર જે સ્વરૂપ એ સવ્યયપણું, અને એમાં પણ સવ્યયપણાની અંદર પણ ભગવાનના માયિક સ્વરૂપો અને અમાયિક સ્વરૂપ એમ મહારાજ અહીંયા આગળ શાસ્ત્રોની અંદર એના વિધાન કયા છે. એને અનુસાર ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ ઉત્તર કર્યો છે કે અંતર્યામી કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિઓએ એમ પણ કહ્યું છે કે ભગવાન તે ભગવાન માયા સામું જોતા હવા, અને જ્યારે તેને જોવે આપણા શ્રુતિઓની અંદર આ સંસારની ઉત્પત્તિનું ભગવાનના પ્રાગટ્યનું અનેક પ્રકારે વિવિધ લીલાઓ શાસ્ત્રોની અંદર બતાવી છે. એમાં મહારાજે અહીંયા આગળ દ્રષ્ટાંત લીધું કે ઘણી શ્રુતિઓની અંદર, ઘણા શ્લોકોની અંદર, ઘણા શાસ્ત્રોની અંદર એમ બતાવવામાં આવે છે કે આ સંસાર બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, આ સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ, ત્યારે એનું કારણ વચનામૃતની અંદર પણ ખગોળ ભૂગોળના વચનામૃત આપી જોઈએ, અનેક બીજા વચનામૃતોની અંદર આપણે જોઈએ તો એની અંદર આ દ્રષ્ટાંત આપણને જોવા મળે. ત્યારે એની અંદર એમ લખાણું કે ભગવાન તે માયા સામું જોતા હવા, અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સામે જુએ તો ભગવાનને મહારાજે અહીંયા આગળ તર્ક કર્યો તો ત્યારે જુએ તો ત્યારે શું એકલી આંખો જ હોય, હાથ પગ ન હોય, માટે એ તો સાકાર સ્વરૂપ સાકાર રૂપનું પ્રતિપાદન થયું. મહારાજ અહીંયા તર્ક કર્યો કે જયારે શાસ્ત્રોએ એમ લખ્યું છે કે માયાની સામું જોયું, દ્રષ્ટિ કરી, તો શું ખાલી આંખો જ હશે, હાથ પગ નહીં હોય, શરીરની અંદર તો બધા અવ્યય આવે ને, જે સાવ્યયપણું જે શાસ્ત્રમાં બતાવ્યું છે તો એની અંદર બધા અવ્યય આવે. અને વાલા ભક્તો એક જનરલ સિદ્ધાંત કહું છું, હંમેશા ભગવાનના દર્શન એવો શબ્દ આપણે વાપરીએ છીએ, ભગવાનનો સાક્ષાત્કાર એવા શબ્દો શાસ્ત્રોની અંદર વાપરવામાં આવ્યા છે. હવે આ એક જનરલ સિદ્ધાંત આપણે સમજીએ, દર્શન શબ્દ પરિપૂર્ણ ક્યારે થાય, દર્શન શબ્દ અથવા તો સાક્ષાત્કાર શબ્દ એ યથાર્થ ક્યારે થાય, દર્શન શબ્દ ત્યારે યથાર્થ થાય કે જ્યારે જોનાર અને જોનાર એ દ્રષ્ટા થયો, જોનાર થયો, અને જે જુએ છે એ દ્રશ્ય થયું. તો દ્રશ્ય પણ સાકાર હોય અને દ્રષ્ટા પણ સાકાર હોય, આંખો પણ હોય અને સામે દ્રશ્ય પણ હોય, તો જ તમે દર્શન કરી શકો. આ એક જનરલ સિદ્ધાંત છે. જો સામે દ્રશ્ય જ નથી તો દર્શન શું કરશો, જો સામે કોઈ દ્રશ્ય જ નથી, કોઈ વસ્તુ જ નથી સામે, તો દર્શન શું કરશો. અને સામે વસ્તુ છે ને માનો કે દ્રષ્ટાની આંખો નથી તો દર્શન કેવી રીતે થશે. એટલે દર્શન શબ્દને જો સાર્થક કરવો હોય તો એના માટે આ બંને અંગો, દ્રષ્ટા અને દ્રશ્ય, આ બંનેનું એકાત્મપણું થાય ત્યારે દર્શન શક્ય બને. સાક્ષાત્કારની અંદર પણ તમારી સામે જયારે કોઈ અસ્તિત્વ જ નથી તો સાક્ષાત્કાર કોણ કરશો. અને એટલા માટે ભગવાન અહીંયા આગળ એ તર્કને સમજાવતા કહે છે કે ભગવાનને જયારે જુએ છે તો એ શું એટલી આંખો જ હોય, હાથ પગ ન હોય, માટે એ તો સાકાર સ્વરૂપનું પ્રતિપાદન થયું. આ શ્રુતિ જેમ બતાવે છે કે ભગવાન સાકાર સ્વરૂપે છે, ભગવાન સાકાર છે, અને એટલા માટે જ એ સમગ્ર સૃષ્ટિને જોઈ શકે છે. એમની પાસે આંખો છે, એમની પાસે હાથ પગ છે. ભગવાન કર્મના નિયંતા છે, ભગવાન કર્મના ફળના પ્રદાતા છે. તો ભગવાન જયારે કર્મ કરવાને સમર્થ હોય તો કર્મ કરવાનું સાધન રૂપી જે અંગો છે, અવયવો છે, એને પણ ધારણ કરે ત્યારે જે ભગવાન એ કર્મ કરવાને સમર્થ થાય. એટલે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ તો બતાવ્યું જ છે, પણ જે સાકાર સવ્ય જે સ્વરૂપ બતાવ્યું એની અંદર ભગવાનનું આ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન થયું. એટલે મહારાજ અહીંયા આગળ સુંદર દ્રષ્ટાંત આપ્યું. આપણે ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે, આપણે કથાની અંદર ઘણી વખત સાંભળ્યો છે કે જયારે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણએ ગોપિકાઓ પાસે મોકલી ત્યારે ગોપિકાઓને ગોપિકાઓને જે વિરહનો યોગ, જે દુઃખ હતું, એ વિરહ યોગના દુઃખને ટાળવા માટે ઉદ્ધવજીએ ખૂબ સુંદર શાસ્ત્રોની વાતો સમજાવી. ભગવાનના નિરાકાર, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનના તેજ પ્રતાપ વગેરે અનેક, કે ભગવાનને બાંધી શકાય નહીં, ભગવાન તો મનુષ્ય જેવા નથી, ભગવાન તો પર છે, અને બધી ઘણી બધી જે વેદાંતની શાસ્ત્રોની વાતો હતી એ ગોપિકાઓને સમજાવી. ગોપિકાઓએ ભાગવતજીની અંદર પ્રસંગ બહુ સુંદર રીતે લખ્યો છે, પણ ગોપિકાઓએ છેલ્લે એવો જવાબ આપ્યો કે હે ઉદ્ધવ, તમે જ્ઞાની છો, પંડિત છો, વિદ્વાન છો, અમે જાણીએ છીએ, પણ એક વાત તમે સમજી લો, અમારે એવા કૃષ્ણની જરૂર નથી જે અમને દેખાય નહીં, એની અમને જરૂર જ નથી. ગોપિકાઓની પ્રેમ લક્ષણા ભક્તિ, અમારે તો એવો કૃષ્ણ જોઈએ કે જે અમારી સાથે ભળી જાય, જે અમને અમને અમારી દ્રષ્ટિ સમક્ષ અમને દર્શન દે, જેને જોઈને અમે આનંદ પામીએ, જે અમારા કદમના ઝાડ ઉપર અમારા વસ્ત્ર હરણ કરીને અમારી સાથે એવી લીલાઓ કરે, જે અમારી માટલી ફોડે. અમારે તો એવા સાકાર કૃષ્ણની અમારે જરૂર છે. તમે એમ કહો ભગવાન તો અંતર્યામી છે, તેજોમય છે, અંતરની અંદર વસે છે, એવા ભગવાનની અમને અપેક્ષા નથી. એટલે ભગવાનનું સાકાર સ્વરૂપનું અહીંયા આગળ આ દ્રષ્ટાંત એટલા માટે વાલા ભક્તો મેં દીધું કે એવી જે સમજણનું પરિપક્વપણું હોવું કે ભગવાનની મૂર્તિની અંદર એક ચિત્ત થવું, ત્યારે એ સાકાર ઉપાસનાનું એ દ્રઢતા થાય છે, ત્યારે ભગવાનના ભક્તને. એટલે ઉદ્ધવજીને એમ થયું કે ભગવાને મને અહીંયા આગળ જ્ઞાન દેવા નહીં, પણ જ્ઞાન લેવા મને અહીંયા મોકલ્યો હતો, અને એવી પરબ્રહ્મની ઉપાસનાની લગ્ની લાગી અને ઉદ્ધવજીના પોતાના જે જ્ઞાનની અંદર એમને અભિવૃદ્ધિ કરી અને ખૂબ સુંદર સત્તાને. અને એ દ્રષ્ટાંત અહીંયા મહારાજ સમજાવે છે કે એવી રીતે ભગવાન જયારે શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન જોતા હતા, તો એ જોવાનો અર્થ થાય કે ભગવાનને આંખો છે, અને જો ભગવાનને આંખો હોય તો ભગવાનને હાથ પગ વગેરે અવયવો પણ ભગવાનના હોય, એટલે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે, પછી મહારાજ અહીંયા આગળ બીજું સુંદર દ્રષ્ટાંત સમજાવે છે કે જેમ સમગ્ર જળ છે તેનું જીવરૂપ જળાધાર જે દેવ, જે એના મૂળ સ્વરૂપ, જે દેવનું દેવરૂપ જે છે, તે જે વરુણ, તે પોતાના લોકમાં સાકાર છે, અને જળ તે નિરાકાર કહેવાય છે. જળને આપણે જાણીએ છીએ કે જળનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, જેવા પાત્રમાં તમે નાખો એવો આકાર જળ લઈ લે, પણ એ જળ જે પ્રવાહી સ્વરૂપે જે રહે છે એ પ્રવાહી સ્વરૂપે એને નિરાકાર શબ્દોમાં કીધું છે, પણ એના જે અધિષ્ઠાતા દેવ વરુણ દેવ જે છે એ તો વરુણ લોકની અંદર સાકાર સ્વરૂપે છે, એટલે જે એના કારણરૂપ જે છે એ સાકાર છે. કાર્યની અંદર તમને એક દ્રષ્ટાંત અહીંયા આગળ મહારાજ બીજું પણ દ્રષ્ટાંત આપે છે, જેમ અગ્નિની જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે, પણ તેના દેવતા જે અગ્નિ, તે અગ્નિલોકને વિશે સાકાર છે. એમ મહારાજ એક ત્રીજું દ્રષ્ટાંત પણ સમજાવે છે કે જેમ તડકો છે, સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે, પણ તેને જે ધારણ કરનાર એવો જે સૂર્ય, તેના જે સૂર્યના મંડળને વિશે રહે જે સૂર્યદેવ, તે તો સાકાર છે. અને આ દ્રષ્ટાંતથી આપણે સમજીએ, કદાચ વરુણનું ને આપણે અગ્નિના દ્રષ્ટાંતમાં શંકા પડતી હોય તો આ સૂર્યદેવનું દ્રષ્ટાંત બહુ આબેહૂબ આપણે ચરિતાર્થ કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યનો જે પ્રકાશ છે, સૂર્યનું જે તેજ છે, એનો જે તડકો છે, એનો પ્રતાપ છે, પ્રભાવ છે, એ પ્રભાવનો આપણને આકાર દેખાતો નથી, પણ એ પ્રભાવ જ્યાંથી નીકળે છે, એ પ્રભાવનું જે કેન્દ્ર છે, એ પ્રભાવને જે ધારણ કરી રહેલા છે, એવા સૂર્યનારાયણનું જે સ્વરૂપ, એ તો સાકાર છે. આપણે નરી આંખે પણ જોઈ શકીએ તો એ ભગવાન, એ સૂર્યદેવનું સ્વરૂપ, એ આપણને અગ્નિ સ્વરૂપે, ગોળા સ્વરૂપે પણ આપણને એનો આકાર દેખાય છે. અને આ તો આપણી નજરે જે જળ દ્રષ્ટિથી આપણે જોઈએ એ સ્વરૂપ છે, બાકી એના અગ્નિદેવનું જે સૂર્યદેવનું જે મૂળ સ્વરૂપ જે સૂર્યલોકની અંદર બિરાજે છે એ સાકાર મૂર્તિ છે. એટલે સાકાર મનુષ્ય આકૃતિ, જે પણ એની આકૃતિ શાસ્ત્રોમાં વર્ણન કરી છે એ પ્રમાણે, એમ અગ્નિદેવની પણ આકૃતિ, એ આપણને અગ્નિકુંડની અંદર અથવા દીવાની અંદર આપણને અગ્નિ જયારે જોઈએ ત્યારે આપણને જ્વાળારૂપી દેખાય, પણ એનું જે મૂળ સ્વરૂપ છે એને ધારણ કરી, એનું જે જીવ પ્રાણ તત્વ જેને કહેવામાં આવે છે, એવું જે દેવતત્વ, એ દેવતત્વ તો સાકાર છે. એમ મહારાજ સમજાવે છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તેજોમય, જે સચ્ચિદાનંદ બ્રહ્મ જે તેજોમય, ભગવાને કીધું ને કે પરમાત્માનું જે સાકાર પરમાત્મા, એમનું તેજ રૂપી જે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ તેજોમય જે બ્રહ્મ તે નિરાકાર છે, અને ભગવાન પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને એ સર્વત્ર પૂર્ણ એવા જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. એવું જે ભગવાનનું સાકાર સ્વરૂપ, એનું જે તેજોમય જે એવું બ્રહ્મ, એ બ્રહ્મનું સ્વરૂપ કદાચ તેજ જે છે એ પરમાત્માનું નિરાકાર દેખાય છે, અને ઘણાની દ્રષ્ટિ ત્યાં સુધી જ પહોંચે છે, એટલે ભગવાનને પણ નિરાકાર સમજે છે. પણ મહારાજ કે જો થોડા ઊંડા ઉતરે ને તો એમને ભગવાનનું એ તેજને ધારણ કરી રહેલા, એ તેજના જે કારણરૂપ જે છે એવું ભગવાનનું સાકાર સ્વરૂપનું દર્શન થાય. અને એ રીતે અહીંયા ભગવાને કીધું કે એટલે એ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે કે શ્રુતિમાં એમ કહ્યું છે જે કે પરમેશ્વર તો કરચરણાદિ રહિત છે અને સર્વત્ર પૂર્ણ છે તો એ શ્રુતિઓએ કરચરણનો નિષેધ કર્યો છે તે તો માયા માયિક કરચરણનો નિષેધ કર્યો છે, જેમ મેં ઉપર હમણાં આપણે શ્રુતિ વાંચી, જે શ્રુતિની અંદર એમ વર્ણન આવ્યું કે ભગવાનને હાથ નથી છતાં ભગવાન શક્તિમાન છે, ભગવાનને પગ નથી છતાં ભગવાન ગતિમાન છે, ભગવાનને આંખ નથી છતાં ભગવાન બધું જુએ છે, ભગવાનને અંતકરણ નથી છતાં પણ સમગ્ર જગતને ધારણ કરીને રહ્યા છે. તો આ જે ભગવાનનું સ્વરૂપનું વર્ણન કર્યું, નથી છતાં કરે છે, એટલે એ જે વર્ણન કર્યું છે અહીંયા મહારાજ એમ સમજાવે છે. અને છેવટે પાછું એમ લખ્યું કે સૌથી શ્રેષ્ઠ સાત્વ શાશ્વત અને સંપૂર્ણ કહેવામાં આવે છે ભગવાનને. તો સંપૂર્ણ છે, અંગો સવ્યય છે, પણ છતાંય જયારે અહીંયા નિષેધ ઉપર લખ્યો તો એ નિષેધનો અર્થ શું સમજવો? તો મહારાજ અહીંયા આગળ એનો અર્થ સમજાવે છે કે એ જે અહીંયા આગળ નિષેધ કરેલો છે એ નિષેધ તો માયિક કરચરણ આદિનો નિષેધ કર્યો છે, ભગવાનની આકારનો નિષેધ નથી કર્યો, ભગવાનની સ્વરૂપનો નિષેધ નથી કર્યો, પણ ભગવાનનું સ્વરૂપ એ માયિક નથી એટલે માયિક અડચણનો નિષેધ કર્યો છે. અને ભગવાનના આકાર તો દિવ્ય છે પણ માયિક નથી, એ ભગવાન સાકાર સ્વરૂપ હોવા છતાં પણ ભગવાન દિવ્ય છે, એટલે માયિકનો અને અહીંયા અર્થ કર્યો છે એ માયિકના અર્થમાં કર્યો છે. અને કઠોપનિષદની અંદર બહુ સુંદર વાત સમજાવી છે વાલા ભક્તો, એષ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મ ન પ્રકાશતે દ્રશ્યતે તજ્ઞ ગ્રાહ્ય બુદ્ધયા સૂક્ષ્માયા સૂક્ષ્મદર્શિભી. ભલે ભક્તો બહુ સુંદર અહીંયા આગળ ઉપનિષદની અંદર આ વાત લખવાન, ભગવાનના સાકાર સ્વરૂપનું કેમ ભગવાનને લોકો સાકાર નથી સમજી શકતા. અહીંયા મહારાજે એનું કારણ વચનામૃતની અંદર જે સમજાવ્યું કે ભગવાનને જે શાસ્ત્રોની અંદર અમુક શ્રુતિની અંદર ભગવાનને કરચરણ રહિત બતાવ્યા છે, તો એ કરચરણ રહિત કેમ બતાવ્યા છે? તો ભગવાન એનું કારણ બતાવે છે કે ભગવાનના માયિક કરચરણ નથી, આપણા જેવા જે પંચભૂતથી બનેલા કરચરણ છે એવા ભગવાનના મૂળ સ્વરૂપના કરચરણ માયિક નથી, નાશવંત નથી, એ તો દિવ્ય છે, અવિનાશી ભગવાન પોતે છે, એટલે ભગવાનનું સ્વરૂપ પણ અવિનાશી છે. એટલે એમને લખ્યું કે એની અંદર એવા માયિક પ્રકારના કરચરણ નથી. અને એ જ વસ્તુ અહીંયા આગળ શ્રુતિની અંદર ઉપનિષદની અંદર અહીંયા આગળ સુંદર રીતે સમજાવવામાં આવી, સર્વેષુ ભૂતેષુ, સર્વેશુ સર્વ જે છે એવું જે ભૂત એટલે કે સમગ્ર જગતની અંદર રહ્યું છે, ગુઢ એષ આત્મા જે એવી રીતે અંતર્યામીપણે જે એવાના આત્મ સ્વરૂપે રહીને જે પ્રકાશે ન પ્રકાશે પોતાની જાતને ઉજાગર નથી કરતા ભગવાન. કેમ ભગવાનનું સ્વરૂપનો નિરાકાર કહેવામાં આવ્યું શાસ્ત્રોની અંદર, એનું કારણ આપણે સમજીએ કે શાસ્ત્રોની અંદર ભગવાનનું આકારનું જે વર્ણન કોઈ અમુક શ્રુતિઓએ નથી કર્યું એની પાછળનું કારણ છે કે ભગવાન એષ આત્મા એ ભગવાન પોતે જે છે એ ન પ્રકાશતે એ પોતે પોતાની જાતને એ પ્રકાશિત નથી કરતા, પણ જે એને સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધયા જે એને સમજનારા છે જે એવા સૂક્ષ્મ બુદ્ધિવાળા છે જે ઝીણી બુદ્ધિથી ભગવાનને જ્ઞાનરૂપ સમજીને એ ભગવાનને એ જે ભજનારા છે ભક્તો છે એવા ભક્તોને તું દ્રશ્યતે એમને ભગવાન દર્શન દે છે. તો દર્શન કોણ દે છે? મેં પહેલો સિદ્ધાંત બતાવ્યો, દર્શન અને શબ્દની સાર્થકતા જે છે કે દ્રષ્ટિ હોય અને દ્રશ્ય હોય ત્યારે જ દર્શન શક્ય બને. એટલે ભગવાને કીધું કે સામાન્યતા ભગવાન પોતાની જાતને એ રીતે પ્રકાશિત નથી કરતા હોવા છતાં પણ જ્યારે ભક્ત એ કુશાગ્ર પોતે બુદ્ધિ કરીને પોતાની જ્યારે ભગવાનને પામવા માટે પુરુષાર્થ કરે છે ત્યારે ભગવાન એને દ્રશ્ય તે હી હેઝ બીન સીન, ભગવાનને જોઈ શકે છે અને ભગવાન એને દર્શન દે છે. એટલે ભગવાનના સાકાર સ્વરૂપનું મહારાજ કે પ્રતિપાદન, એટલે માયિક સ્વરૂપ નથી પણ દિવ્ય સ્વરૂપ છે, એટલે શ્રુતિનો અર્થ એ રીતે સમજવો. અને અંતર્યામીપણે કરીને મહારાજ વચનામૃતની અંદર ફરી આગળ બોલ્યા, અને અંતર્યામીપણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, જે સમગ્ર જર અચર ને જીવ ઈશ્વર વગેરેની અંદર વ્યાપકપણે જે એનું પ્રકાશરૂપે જે પ્રથરેલું છે એ અંતર્યામી ભગવાનનું જ સ્વરૂપ છે, પણ એ અંતર્યામી સ્વરૂપ હોવાને કારણે એ અંતર્યામી બ્રહ્મ સ્વરૂપના માધ્યમથી સમગ્ર જીવ વિશ્વની અંદર વ્યાપક હોવાને કારણે એ નિરાકાર છે, એટલે વ્યાપક છે, એટલે નિર અવ્યય કહ્યું. એને નિરાકારનો અર્થ અહીંયા આગળ ભગવાનની આકૃતિનું ખંડન નથી પણ એ નિરવ્યય સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ તો છે પણ નિરવ્યય છે, એટલે અંગોરૂપ નથી પણ પ્રકાશરૂપ છે, તેજોરૂપ છે. અને જે ભગવાનની મૂર્તિ છે કેવી છે? એ તો સાકાર સગુણ રૂપ છે, એ ભગવાનનું સાવ્ય રૂપ છે, અને સાવ્ય રૂપની અંદર પણ માયિક અને અમાયિક એમાં અહીંયા ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ તો દિવ્ય છે, અમાયિક છે, અને ભગવાનના સ્વરૂપને હંમેશા સાકાર પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે શાસ્ત્રોએ પ્રતિપાદન કર્યા છે, સંબોધ્યા છે. એવી રીતે અહીંયા મહારાજે વાત કરી. એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ જે તેજ તે તો નિરાકાર છે, તો પણ જીવ ઈશ્વરને ઈશ્વરને તેમના કર્મને અનુસાર યથા યોગ્ય કર્મના ફળને દેવાની વિશેષ નિયંતાપણું છે, ને સાકારની પેઠે નિયંતા રૂપે ક્રિયાને કરે છે. જો અહીંયા મહારાજે એ વાતનું પુનઃ પુષ્ટિ કરી. મહારાજ કે ભગવાન અંતર્યામી રૂપે વ્યાપક થઈને રહ્યા છે, પણ અંતર્યામી રહ્યા થકા પણ સર્વના નિયંતા છે. આપણે વચનામૃત ની અંદર આગળ જોયું ભગવાનનું વ્યાપક સ્વરૂપ કેવું છે, તો એમાં બંને શબ્દનો પ્રયોગ કર્યો છે. વ્યાપક એટલે અંતર્યામી પણ વ્યાપક છે અને અંતર્યામી છે અને નિયંતા છે, બંને શબ્દ આગળ વચનામૃતમાં આપણે જોઈ ગયા. મહારાજના આપણે વચનામૃતનું પહેલાની કથાની અંદર આપણે સાંભળ્યું, વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનનું વ્યાપકપણું કેવું છે, તો વ્યાપકપણું ભગવાનનું અંતર્યામી છે અને નિયંતા પણ છે. અહીંયા પણ મહારાજ એ વાત લખે છે કે સર્વ જીવ ઈશ્વર આદિ તમામને, જીવ પ્રાણી માત્રને કર્મનું ફળ, યથા યોગ્ય કર્મનું ફળ, જેવું જેનું કર્મ છે એને અનુરૂપ એ કર્મનું ફળને આપવાનું નિયંતાપણું, અને નિયંતાપણું કેવી રીતે, તો સાકારની પેઠે નિયંતાની ક્રિયા કરે છે. એટલે સાકાર રૂપે જેમ કોઈ વ્યક્તિ પોતાના કર્મનું, કોઈ વ્યક્તિ કર્મનો પ્રતિસાદ આપે, એમ ભગવાન પણ એ સાકાર રૂપે જ આપણે જે પ્રતિસાદની પ્રાપ્તિ કરાવે છે. એટલે તે તેજને પણ સાકાર જાણવું, મહારાજ કે એટલે અંતર્યામીપણું જે છે ને એને પણ સાકાર જ સમજવું. કેવી સુંદર મહારાજે અહીંયા આગળ સ્વરૂપ નિષ્ઠાની વાત કરી. વાલા ભક્તો, ભગવાનનું સાકાર દ્રઢ સ્વરૂપને જીવનની અંદર દ્રઢ ક્યારે થાય, કે ભગવાન મૂર્તિ રૂપે તો આપણે દર્શન કરતા જ હોઈએ, શાસ્ત્ર રૂપે વાણી રૂપે દર્શન કરતા હોઈએ, પણ છતાંય એને મહારાજ કે સાકાર જાણવું. જેમ શાસ્ત્રોની અંદર વાણી રૂપ રહેલું છે, તો વાણીનું કોઈ આકાર નથી, પણ વાણીનું જે ક્રિયા છે એનું નિયંતાપણું છે ને એ સાકાર છે. ભગવાનની શિક્ષાપત્રી છે, એ શિક્ષાપત્રી પુસ્તકના રૂપમાં સાકાર દેખાય છે, પણ ભગવાનના જે સિદ્ધાંત રૂપી વાણી છે એ વાણીની અંદર ભગવાનનું સાકાર સ્વરૂપ નથી દેખાતું, પણ છતાંય એ ક્રિયાનું ફળ જીવાત્માને મળે છે. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરે અથવા તો ભગવાનની આજ્ઞાનું જ્યારે ઉલ્લંઘન કરે, ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરે, ત્યારે એને ફળ આપે છે, અને ફળ આપવાનું જે કર્મ છે તો સાકારની પેટે થયું, અને એટલા માટે એનું સાકાર સ્વરૂપ મહારાજ કે જાણવું. એટલે તેજને પણ એ સાકાર જેવું જ જાણવું, ભગવાનનું નિરાકાર સ્વરૂપ તો ક્યારે જાણવું નહીં. એવી રીતે સુંદર મહારાજે, આપણે કીર્તન બોલીએ છીએ રોજ ઓરડાના પદની અંદર, એક બહુ સુંદર કીર્તન આપણે કહીએ છીએ, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન, મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના અંતરનો ભાવ અહીંયા પ્રગટ કરતા કીધું, હે ભક્તો, હે મારા આશ્રિતો, તમે મારી વાત સાંભળો, આજે મને ખૂબ મારા અંતરનો મનનો જે ભાવ છે એ મને કહેવાનું મન થયું છે. અને મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત. મહારાજ કે મારી મૂર્તિ કેવી છે અને મારું ધામ કેવું છે, એ તો મારા કે મારી મારી મૂર્તિ મારા લોક અને મારો ભોગ ને મુક્તિ એ તમામ દિવ્ય છે, સર્વ દિવ્ય છે. અને મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામૃતિ રે શક્તિ ગુણે કરીને અભિરામ. અતિ તેજો મયો રે રવિ શશી કોટી વારણે જાય, શીતળ શાંત છે રે તેની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવ ને રે મારો કોઈ ન પામે પાર. ભાલા ભક્તો, આપણે પદ કાયમ બોલતા હોઈએ છીએ. વચનામૃત ની અંદર મહારાજે આ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું કે મારું ધામ જે છે, મારું અક્ષરરૂપ જે છે, મારું બ્રહ્મરૂપ જે છે એ કેવું છે, અતિ તેજોમય રે કોટી શશી રવિ શશી વારણે જાય, કરોડો સૂર્ય ચંદ્રનું જેવું તેજ છે એનાથી પણ વારણે જાય, એટલે એનાથી પણ અધિક છે. વારણે જાય એટલે એની આગળ બલિયારી એને કરીએ કે કોટી કરોડ સૂર્ય ચંદ્રનું તેજ ભેગું કરીએ તો પણ એના કરતા અધિક ગણું તેજ એ અક્ષર ધામની અંદર, અક્ષર સ્વરૂપની અંદર એ ભગવાનના ધામની અંદર રહેલું છે. અને એ કેવું છે, તો શીતળ શાંત છે રે, મનને શાંતિ અપાવનારી, તૃપ્તિ અપાવનારું, ટાઢક અપાવનારું એવું શીતળ શાંત છે, એની ઉપમા દેવાતી નથી. અને મહારાજ પછી આગળ બોલ્યા, તેમાં હું રહું રે એવા અક્ષરધામની અંદર હું સદા સાકાર, દ્વિભુજ દિવ્ય સદા સાકાર, સદા માટે અખંડ સાકાર રૂપે. અને કેવું મનુષ્યાકૃતિ દિવ્ય કિશોર ભગવાનની જે મૂર્તિ, ભગવાનની જે તેજોમય મૂર્તિ, એવા મૂર્તિ સ્વરૂપે હું અખંડ ત્યાં રહું છું. અને કેવો છું, તો દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, મને પામવા માટે દેવતાઓને પણ દુર્લભ છે. જો દેવતાઓને દુર્લભ હોય તો મનુષ્યને તો ક્યાંથી મેળ ખાય. એટલે મહારાજ કરુણા કરી, આપણે કહીએ છીએ ને કે અતિ કરુણા કરી રે ભગવાન આ ધરા ઉપર પધાર્યા છે, એ ભગવાનની કરુણાને આપણે બિરદાવીએ છીએ. એનું કારણ છે કે દેવતાઓને પણ દુર્લભ એવું ભગવાનનું જે મૂર્તિનું સ્વરૂપ, એ ભગવાનના દર્શન ન થતા હોય તો જે શાસ્ત્રકારો સાધનકારો એ શાસ્ત્રકારોએ જયારે મહેનત કરી હોય ત્યારે ભગવાનની મૂર્તિના દર્શન ન થયા હોય તે જ સુધી દર્શન થયા હોય. અને આપણે ભગવાન રામાનંદ સ્વામીના ભગવાનના જીવન ચરિત્રમાં રામાનંદ સ્વામીનું ચરિત્ર જોઈએ છીએ. ભગવાનનું નીલકંઠવાણી રૂમે પણ જયારે ગોપાળ યોગીનો મેળાપ થયો ત્યારે પણ આ પ્રશ્ન આપણે જોયો. રામાનંદ સ્વામી જયારે એમને પણ જયારે ભગવાન નિરાકાર છે એવું સાંભળ્યું ત્યારે આપણે જોઈએ છીએ કે એમને ગુરુનો ત્યાગ કરી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી અને પછી જયારે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. એટલે ભગવાનના સાકાર સ્વરૂપના પ્રતિપાદનના જે ભૂખ્યા જે જીવ છે એના માટે મહારાજ અહીંયા આગળ લખ્યું છે કે જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાન કહે છે હું કેવો છું, મારી સામર્થ્ય કેવી છે, કે જીવ ઈશ્વર માયા કાળ પુરુષ પ્રધાન આદિ સૌને હું વશ કરીને રહ્યો છું અને સૌનો નિયંતા છું, સૌનો પ્રેરક હું ભગવાન. હું જો ના હોઉં તો આ એકે કામ કરી શકે એમ નથી. જીવ ઈશ્વર કાળ પુરુષ પ્રધાન માયા આ તમામનો જો ધારક હોય, નિયંતા હોય, કારણ હોય તો એ ભગવાન કહે છે હું છું, એનું પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આ ઉત્પત્તિ પાલન પ્રલય અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે તો એ મારી અમારી સામર્થ્ય કરીને, મારી મરજી એટલે મારી સામર્થ્ય મારી ઈચ્છાથી થાય છે. અમે એક વખત કળ એવી ચડાવી છે પછી એ પ્રકૃતિ એનું કામ કર્યા કરે છે, પણ એમાં સામર્થ્ય જો અમે લઈ લઈએ, જેમ જીવ શરીરની અંદરથી જીવ નીકળી જાય પછી શરીર ગમે તેટલું હૃષ્ટ પુષ્ટ હોય તો પણ કંઈ કાર્ય કરવાને સમર્થ નથી રહેતું. એમ જેમ જીવનું આ શરીરનું ચૈતન્ય જીવ છે એમ સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડ કાળ કર્મ માયા અને આ જે તમામ ગ્રહો વગેરે જે નક્ષત્રો પૃથ્વીઓ બ્રહ્માંડો વગેરે જે સૃષ્ટિની અંદર આપણે જોઈ શકીએ છીએ એમાં આત્મરૂપે અંતર્યામી રૂપે ભગવાન રહેલા છે. જો ભગવાન એમાંથી પોતાની શક્તિ જો પાછી નિયંત્રણની પણ જો પાછું લઈ લે તો એ તમામ નિર્જીવ સ્થૂળ થઈ જાય, એની અંદર કંઈ પછી શેષ રહે નહીં. એટલે મહારાજ કહે છે કે મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય. એમ મુને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, મેં તો તમ આગળે વાર્તા સત્ય કરી છે. મારી મેં જે તમને કીધું છે ને આ સનાતન સત્ય છે, આ શાસ્ત્રોનો સાર છે. આ શાસ્ત્રના ભગવાનની ઉપાસનાનો એક કેન્દ્ર બિંદુ છે કે ભગવાનનું આવું સાકાર દ્વિભૂત શરીર છે અને એની અંદર દરેક જણ મૂર્તિ પોરવજો અને મને ભજજો. પછી આગળ વ્યાખ્યા તો પદમાં આપણે કહીએ છીએ, તો મને સેવજો રે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, મારે મારે ધામમાં આવવું હોય, મને પામવા હોય તો તમે આ રીતે મારી ભક્તિ કરજો. એ બધા વિશેષ આપણને પદો કીધું છે, પણ પ્રેમાનંદ સ્વામી અહીં આગળ સુંદર ભગવાનના જે ચરિત્રો એનું વર્ણન કરતા આ ભગવાને જે વચનામૃતની અંદર જે શુદ્ધ સિદ્ધાંત આપણને સમજાવ્યો સાકાર ઉપાસનાનો, એ ઉપાસનાને અહીં આગળ મહારાજે દ્રઢ કરી પ્રેમાનંદ સ્વામીએ એને શબ્દોની અંદર વર્ણન કર્યા કે ભગવાનનું અંતર્યામી જીવ ઈશ્વર વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ જે તેજ છે તે નિરાકાર છે, તો પણ જીવ ઈશ્વર સર્વને તેમના કર્મને અનુસાર યથા યોગ્ય કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે અને તે સાકારની પેટે નિયંતાપણું છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એમ ભગવાનના સાકાર સ્વરૂપનું મહારાજે અહીંયા પ્રતિપાદન કર્યું. એવી રીતે મહારાજે અહીંયા સુંદર એવી રીતે ભગવાને પુરુષોત્તમ સદા સાકાર જ છે પણ નિરાકાર નથી એ જ, અને જે નિરાકાર કહે છે મહારાજ કે એ તો સમજતા નથી, હજુ એની સમજણમાં એટલી કચાશ છે, એના જ્ઞાનની અંદર, એની બુદ્ધિની અંદર, એના સાધનની અંદર, એના ઉપાસના ભક્તિના માર્ગની અંદર હજુ ક્યાંક વિઘ્ન છે, હજુ ક્યાંક અડચણ છે અને ક્યાંક હજુ એ સમજણની અંદર ખામી છે. એટલે ભગવાનના પૂર્ણ સ્વરૂપ સુધી એ કેવું જે સ્વરૂપ જે મેં કીધું ને કે દ્રશ્ય તે તજ્ઞાગ્ર બુદ્ધયા સૂક્ષ્મયા સુદર સૂક્ષ્મદર્શી ભી, જે સૂક્ષ્મ દ્રષ્ટિથી ભગવાનને પામવાને ઈચ્છે છે અર્થાત એને માટે એવું સાધન કરે છે ભગવાનને એવી રીતે જે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. મહારાજ કહે છે દ્રશ્યતે એને અમે દર્શન દઈએ છીએ, ભગવાનના દર્શન થાય છે. તો દર્શન ક્યારે થાય, વળી મૂળ સિદ્ધાંત ઉપર આપણે આવીએ તો મૂળ સિદ્ધાંત એ જ છે કે જયારે દર્શન શબ્દને સાર્થક કરવો હોય તો બે અસ્તિત્વ જોઈએ, દ્રષ્ટા અને દ્રશ્ય. જો દ્રશ્ય ન હોય તો પણ દર્શન સંભવ નથી અને જો દ્રષ્ટાની દ્રષ્ટિ ન હોય, આંખ ન હોય તો પણ સમજો નહીં. અહીંયા આગળ કેવા જ્ઞાનરૂપી અહીંયા આગળ કેવી દ્રષ્ટિની જરૂર છે, જડચક્ષુથી જ માત્ર ભગવાનના દર્શન થાય એવો ભાવ નથી, પણ અહીંયા જ્ઞાન શક્તિથી ભગવાનના જે સ્વરૂપની નિષ્ઠા જયારે દ્રઢ થાય ત્યારે નિષ્ઠાના માધ્યમે કરીને એ સાકાર પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપના પણ જીવાત્માને દર્શન થાય અને એવા જે જ્ઞાન માર્ગને આપણે પુષ્ટિ કરીને દ્રઢતા કરીએ ત્યારે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરી કહેવાય. અને એવી જ બુદ્ધિ પોતાના આત્મારૂપે જયારે માયાક શરીર માયિક આદિ શરીરથી આપણે નિર્લેપ થઈને પોતાના આત્માને વિશે કરીએ ત્યારે આત્મનિષ્ઠા દ્રઢ કરી કહેવાય. એવી રીતે ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નનો અહીંયા મહારાજે ઉત્તર કર્યો કે ભગવાનને નિરાકારજી કહે છે એને તો સમજણ નથી, હજુ સમજણમાં કચાશ છે, એટલે ભગવાનની શ્રુતિઓનો અડધો અર્થ કરીને એ નિરાકાર પણાનું પ્રતિપાદન કરે છે, પણ અમારી સમજણ પ્રમાણે અને શાસ્ત્ર મત પ્રમાણે ભગવાન તો સદા સાકાર છે અને ભગવાન વિભુજ છે, ભગવાન કિશોર મૂર્તિ છે, અતિ તેજોમય છે અને એ પરમાત્મા સર્વના નિયંતા છે વગેરે અનેક ગુણો મહારાજે બતાવ્યા અને એ ગુણો સાથે ભગવાનના સાકાર સ્વરૂપનું મહારાજે પ્રતિપાદન કર્યું અને આપણને પણ મહારાજે એ જ આજ્ઞા સમજાવી કે ભગવાનનો નિરાકાર જાણવા એ તો ભગવાનનો સૌથી મોટો દ્રોહ કર્યો કહેવાય. એટલે આપણે પોતાના સમજણને વધારે શુદ્ધ કરીએ, ઉપાસનાને શુદ્ધ કરવા માટે ભગવાનને એવા સાકાર સ્વરૂપની આપણે ઉપાસના ભક્તિને દ્રઢ કરવાને માટે આ બધા શાસ્ત્રોના માધ્યમથી આપણી સમજણને પરિપક્વ કરીએ ત્યારે આપણે આ કરેલું દાખલો સમજાય. એવી રીતે પુરુષોત્તમ ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે એ તો સમજતા નથી, એવી સુંદર મહારાજ અહીંયા વાત કરી અને ગોપાળન સ્વામીના પ્રશ્નનું સમાધાન કર્યું અને સાથે સાથે આપણા સૌના મનની અંદર થતા પ્રશ્નોને પણ મહારાજે અહીંયા આગળ સમાધાન કરવા પ્રયત્ન કર્યો અને સમાધાન કર્યું. આની અંદર જેને વિશ્વાસ હોય એ ભગવાનની ઉપાસનાની અંદર અગ્રેસર થઈ શકશે અને કદાચ શંકા રહી જતી હોય તો મહારાજ કે હજુ સમજણમાં કચાશ છે, એટલે સમજણની કચાશને તોડી ભગવાનના શબ્દોમાં વિશ્વાસ રાખી અને એવા સાકાર સ્વરૂપ પરમ બ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શિહરીના આપણે ઉપાસક બનીએ એ જ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આજે વચનામૃત થોડું નાનું હતું પણ સારું ગહન હતું એટલે એના ઉપર મંથન કરવાનો સમય આપણને મળશે અને વધારે મંથન કરીએ તો એવી રીતે ભગવાનના સાકાર સ્વરૂપની દ્રઢતા કરીએ એ જ ભગવાન શિહરીના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સૌને પોતાના મંગળ કૃપાથી બધાને સુખિયા રાખે એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આપણે આજના વચનામૃતને અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ઘરડા પ્રથમનું 45મું સહેજાન સ્વામી મહારાજ.